તારીખ 28/7/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રાંક 19 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 19.
જોવાની આવી જાય છે તો પર્યાયમાં નવી શક્તિ, ચૈતન્ય શક્તિ, ચૈતન્યનો પુરુષાર્થ પ્રગટ થાય છે. અને જ્યાં શક્તિ પ્રગટ થાય છે ત્યાં શક્તિમાં તો નિર્ભયતા અને નિશંકતા સ્વાભાવિક છે. એને ભય શું હોય? જ્ઞાનીને જ્યાં સ્વરૂપ અનંત સામર્થ્ય પોતાનું જોયું એને ભય છે, એને શંકા છે. કોની શંકા અને કોનો ભય? જગ્યા નથી રહેતી. વર્તમાન પુણ્ય ભાવ થાય અને તેનું ક્ષણે ક્ષણે અબંધ સ્વરૂપ પ્રગટ થતું જાય છે અને પ્રત્યેક ક્ષણે છે વિશદતા અથવા નિર્મળતા વધતી જાય છે. આ પ્રગટ થતું જાય છે એમ કીધું ને, એટલે પ્રગટ્યું તો છે જ્ઞાનીને, પણ ક્ષણે ક્ષણે તો પછી અબંધ સ્વરૂપ પ્રગટતું જાય છે, એટલે અબંધતા વધારે પ્રગટતી જાય છે. એ બંધન છે એ ક્ષણે ક્ષણે છૂટતું જાય છે અને જેટલું બંધન છૂટતું જાય છે એટલું સ્વરૂપ વધારે ટીકટ્યું એમ અપેક્ષા એ કહેવામાં આવે. વર્તમાન પુણ્ય ભાવ થાય અને તેનું ફળ હજો એવી વાંછા જ્ઞાનીને નથી. કેમ કે પુણ્ય ભાવ મલિન ભાવ ને દુઃખ ભાવ છે ને એનું ફળ સુખ રહે તેવા પુદ્ગળ પદાર્થો છે, એટલે એની વાંછા જ્ઞાનીને થતી નથી. કેમ કે અનંત સુખધામ પાછું પોતામાં જોયું છે અને એ અનુભવ ગોચરપણે પરિણતિમાં વર્તે છે. લબ્ધ પર્યાય ને શ્રુત જ્ઞાનની પર્યાય કહી છે શાસ્ત્રમાં, શ્રુત જ્ઞાનની પર્યાય કહી છે કે આત્માને લબ્ધમાં જાય છે ને, પરિણતિ આત્મજ્ઞાન છે ને, આત્માને વળગેલું જ્ઞાન, આત્માની અનુભૂતિ રૂપ જ્ઞાન એ શ્રુત જ્ઞાન માની છે. કેમ કે આત્માની અનુભૂતિ પોતે શ્રુત જ્ઞાન સ્વરૂપ છે, માટે એને શ્રુત જ્ઞાનમાં લીધું છે. ઉત્પન્ન થયેલો જે પદાર્થ મતિમાં આવ્યો એના ઉપર વિશેષ વિચાર ને શ્રુત જ્ઞાન કહીએ. વિશેષ વિચાર ચાલે એને શ્રુત જ્ઞાન કહીએ. અને લબ્ધમાં તો વિચાર નથી, નિર્વિકલ્પ પરિણતિ છે. પણ એ તો નિર્વિકલ્પ ઉપયોગ હોય તો ભાવ શુદ્ધ જ્ઞાન કહ્યું છે. નિર્વિકલ્પ ઉપયોગ થયો એને પણ ભાવશ્રુત કહ્યું છે, માટે નિર્વિકલ્પ પરિણતિ પણ ભાવશ્રુતમાં જાય છે, એટલે એ શુદ્ધ જ્ઞાન છે, મતિ જ્ઞાન નથી. પરિણતિ હોય ને ત્યારે પાછળ શ્રુત જ્ઞાનના ઉપયોગમાં વિચાર ચાલે છે અને એટલું શ્રુત જ્ઞાન છે એમ પકડાય છે, એટલે લબ્ધના વિષયથી અજાણા અજાણ્યા રહીએ છીએ.
ઉપયોગ એટલું જ્ઞાન માને, ઉપયોગ જેટલું જ્ઞાન
માને, ઉપયોગ જેટલું જ્ઞાનને માને છે અને લબ્ધમાં જ્ઞાન છે એને ખોલી જે ઇન્દ્રિયની લબ્ધિ છે ને એવું માને છે. કે ભાઈ એક માણસની આંખ ફૂટી ગઈ પણ એને ઇન્દ્રિય જ્ઞાનની લબ્ધિ નથી ગઈ, પણ એનો ઉપયોગ નથી એમ માની લે છે. એમ એમ કે આત્માને અનુભવવાની શક્તિને લબ્ધિ કહે છે. લબ્ધિ ત્યાં શક્તિના અર્થમાં છે કે ભાઈ એ માણસને આંખ ફૂટી ગઈ છે પણ એની લબ્ધિ ગઈ નથી, એટલે શક્તિ ગઈ નથી. માટે જો એને બીજો ગોળો કોઈ બેસાડવામાં આવે, અમરેલા માણસોના લઈ જાય છે ને ચક્ષુઓ, ચક્ષુદાન દે છે ત્યારે તો ઘણાની દ્રષ્ટિ આવે છે, એ તો આવવા યોગ્ય હોય એને આવે, બધાને નથી આવતી, પણ લગભગ ઘણાને આવે છે. કેમ કે ત્યાં જે મિકેનિઝમ છે એ તો પર્યાપ્ત છે એનો, એટલે એમને ઉપયોગની અવસ્થા ન હોય તો ન પણ હોય કોઈ દ્રષ્ટિ આવે નહીં તો લગભગ દ્રષ્ટિ આવી જાય. તો એમ કે એને લગતી હતી એટલે શક્તિ હતી અને બીજું ચક્ષુ બેસાઈ ગયું છે, ઉપયોગ થઈ ગયો એટલે નિમિત પ્રધાનતાથી સમજે. એમ આત્માનો જે શુદ્ધોપયોગ થયો એની લગતી જ્ઞાની બી છે કે ફરીની શુદ્ધોપયોગ કરી શકશે એવી શક્તિ છે, પણ કોઈ એને આત્મજ્ઞાનની કોઈ લબ્ધરૂપ જ્ઞાનને પર્યાય નથી, કેમ કે ઉપયોગ ક્યાં યોગ્ય છે. શું સમજે? ઉપયોગ અન્ય પદાર્થમાં લાગેલો છે એ પ્રત્યક્ષ છે, જ્ઞાની પણ સ્વીકારે છે, બીજાને પણ સમજવામાં આવે છે કે અત્યારે આનો ઉપયોગ જ્ઞાનીનો શાસ્ત્ર વાંચવામાં છે. તો એ વખતે જ્ઞાનની પર્યાયનો કોઈ અંશ આત્માને વિષય કરતો નથી, પણ માત્ર લબ્ધિ રૂપે એને એની પાસે જ્ઞાનની શક્તિ છે તો ફરીને અનુભવ કરી શકશે, શક્તિ રૂપે લબ્ધિને માને છે. એની પાસે દ્રષ્ટિ છે ને, શ્રદ્ધા છે એને, અને શ્રદ્ધા ધારામાં એ પણ આત્માને વિષય કરે છે. શ્રદ્ધાનો વિષય આત્મા સિવાય બીજું કાંઈ નહીં હોવાથી એના જ્ઞાનમાં લબ્ધિ છે, એ રીતે લબ્ધ જ્ઞાનને સ્વીકારે છે. એના માટે મહત્વની વાત એ છે કે શાસ્ત્રમાં એ લબ્ધ પરિણતિને શુદ્ધ જ્ઞાનની પર્યાય કરી છે. જ્ઞાનની પર્યાય તો નહીં પણ શુદ્ધ જ્ઞાનની પર્યાય કરી છે.
એટલે શ્રદ્ધાવાળી વાત એને લાગુ પડતી નથી.
એટલે શ્રદ્ધા તો શ્રદ્ધા છે, અહીંયા જ્ઞાનની ચર્ચા ચાલે છે. ચર્ચા અહીંયા જ્ઞાનની છે કે જ્ઞાન ત્યાં છે કે નહીં.
એ લોકો જે લબ્ધિ જ્ઞાનની લબ્ધિ તો માનતા જ નથી,
ના
શ્રદ્ધાની લબ્ધિ માની દે છે.
શ્રદ્ધામાં તો લબ્ધિ ઉપયોગનો પ્રશ્ન જ નથી.
એટલે ઓલી લબ્ધિ જે શક્તિ રૂપે લબ્ધિ છે એ રીતે લબ્ધિ માની લે છે,
જ્ઞાનની એ રીતે લબ્ધિ માને છે. શ્રદ્ધા તો આત્માને વિષય કરે છે, આત્મામાં પરિણમી રહી છે એમ માને છે, પણ જ્ઞાન ત્યાં નથી. જ્ઞાન તો બહાર ગયું છે. મિથ્યા દ્રષ્ટિને જેવી રીતે ઉપયોગ પર વિષયમાં જાય તેવી જ રીતે સમીર દ્રષ્ટિનો ઉપયોગ પર વિષયમાં જતો દેખાય છે. અને કેટલો જ પોતાને જ્ઞાન પણ અનુભવ હોવાથી એનામાં અનુભવની શક્તિ છે લગતી રૂપે, પણ જ્ઞાનનો પર્યાય ત્યાં ન સમજવો. એને એમ કે છે કે અહીંયા શ્રુત જ્ઞાનની લબ્ધિ છે. આ મહત્વનો વિષય અહીંયા છે. એના માટે એ શ્રુત જ્ઞાનની ત્યાં પર્યાય છે એમ કે છે સાધુ. પછી કસાય કીચડ મેં ધસને પર ભય વૃદ્ધિ પામતા જાતા હૈ, પરંતુ ચૈતન્ય મેં ધસને પર નિર્ભયતા વૃદ્ધિ પામતી જતી. આ બહુ સ્વાભાવિક ભય અને નિર્ભયતા ઉત્પન્ન થવાની પરિસ્થિતિ છે કે જેટલો જીવ કીચડ એટલે પૂદગળ સંયોગો, એનું નામ કીચડ, સુદગળ સંયોગો અને તદાશ્રિત પુણ્યપાપના પરિણામ, એમાં જેટલો જીવ ધસે એટલો એને ભય વધે. ભય કેમ થાય છે? ભય પ્રકૃતિ કેમ થઈ ગઈ? કે કીચડમાં ગયો છે. માટે જે વધારે દીકણ પ્રકૃતિવાળો હોય, ભય પ્રકૃતિવાળો હોય, અથવા જેટલા અંશે હોય, એ એમ સૂચવે છે કે એના પરિણામો કીચડમાં ધસેલા માટે એમ થયેલું છે. ચૈતન્ય મેં ધસને પર કહો નિર્ભયતા વૃદ્ધિમાં, ચૈતન્યમાં ધસીને ગયા, ધસવું એટલે જોરથી ફોર્સથી પરિણમન કરવું, એને ધસવું કહે છે, એને નિર્ભય. મેં ચૈતન્ય, મેં તો ચૈતન્ય ચૈતન્ય મેં નહીં ચલતા હું, જડ જડ મેં વિભાવ વિભાવ કેટલી મસ્તી છે. મેં ચૈતન્ય ચૈતન્ય મેં હું ચલતા હું, હું તો ચૈતન્ય છું ને મારા ચૈતન્યમાં જ પ્રણમી રહ્યો છું કે જે નિર્ભય સ્થાન છે, સંપૂર્ણપણે સુરક્ષિત છે. માટે જ્ઞાનીને અરક્ષા ભય હતો, નિર્ધિરાધિકાર. કેમ કે મારું સ્વરૂપ સંપૂર્ણપણે સુરક્ષિત જ છે ને, રક્ષા કરવાની જરૂર જ નથી ને મને. એવા અનુભવમાં જ્ઞાની નિર્ભય છે, જડ જડમાં પરિણમે છે, અનંત પરમાણુઓ વિભાવ વિભાવમાં પરિણમે છે. મારે લેવા દેવા નથી, હું ભિન્ન પીડ્યો છું. મુજ નિત્ય મેં મેરી પર્યાયિકા ભી પ્રવેશ, મારું જે નિત્ય સ્વરૂપ છે એમાં તો અનિત્ય પર્યાયનો પણ પ્રવેશ નથી. અન્ય કઈ વાત ક્યાં તો પછી બીજાની તો વાત ક્યાં કરવી, વિભાવની અને જળના પરમાણુની તો વાત ક્યાં કરવી. અરે પરિણામ પરિણમતા હૈ પર ઉસી સમય મેં અપરિણામી હું, અરે પરિણામ પરિણમે છે અને એ જ વખતે હું આમ શ્રદ્ધા ને વાચા આપી છે. આ શ્રદ્ધાને વાચા આપી છે, પરિણામ પરિણમે છે, હું તો એ જ વખતે અપરિણામી. શ્રદ્ધાના વિષય સાથે શ્રદ્ધાની જે અભેદ ભાવના છે એ અભેદ ભાવમાંથી એ વાત લીધી છે. અરે ભગવાન કારણ પરમાત્મા જે શ્રદ્ધાનો વિષય છે, અરે ભગવાન કારણ પરમાત્મા તેને દર્શન હોતે વિભાવ કે પીઠીને લીખને લગતી હૈ. હે કારણ પરમાત્મા તારા ત્યાં દર્શન કરું છું ત્યારે વિભાવ તો ભાગવા માંડે છે. વિભાવને હું જોઉં છું તો વિભાવ તો હાલવા માંડ્યા દેખાય છે, પીઠ ફરીને રવાના થતા દેખાય છે. આ તો મારે કાઢવા નથી પડતા, આ તો જોઉં હું તો અહીં આ બાજુ તમારા દર્શન કરું છું. પછી એમ કહ્યું કે આ વિભાવ બાજુમાં ઊભા હતા ને જરાક જોયું તો લઉં ક્યાંય ગયા, તો પી તો હાલતા થઈ ગયા, એની તો પીઠ દેખાય છે. એ બાજુ જે ઊંધો ફરીને જતો હોય એની પીઠ દેખાય છે. એમ કે વિભાવ કે પીઠ જીભને લગતી હે, તું કેવો ભાષા અલંકાર કર્યા છે ભાવને સૂચવવા માટે. એમાં ભાષા અલંકાર કર્યા છે, ભાષા અલંકાર ભાવને વધારે ઓપ આપીને સિદ્ધ કરે છે. એનું નામ ભાષા અલંકાર છે. જેમ સોનું માણસને ઓપ આપે છે, શોભા આપે છે, એમ ભાષા અલંકાર ભાવને ઓપાવે છે. તીરા યથાર્થ ભાન હોય વિના પૂર્વ મેં પરિણામ આશ્રિત પરિણામો કા ઇતના તીવ્ર બંધ હોય વિના ઇતના તીવ્ર બંધ કર ચુકા થા કે ઉનકી અવધિ ખતમ હોને કે લીએ તેરે દર્શન સ્વાભાવિક હોને નહીં છે. કેવી વાત એવી છે કે હે કારણ પરમાત્મા તારું યથાર્થ ભાન થયા વિના પૂર્વમાં એટલે ભૂતકાળમાં પરિણામાશ્રિત પરિણામ એટલે પર્યાયાશ્રિત પરિણામ, પર્યાય બુદ્ધિ જેને કહેવામાં આવે છે, મિથ્યા બુદ્ધિ, એટલો એટલો તીવ્ર બંધ કરી ચૂક્યો હતો. કાંઈક ચિતના પરિણામ થાય છે, એકત્વ બુદ્ધિના પરિણામ થાય છે. પર્યાય બુદ્ધિમાં એટલો ચીકણો બંધ કરેલો હતો તીવ્ર બંધ કે ઉનકી અવધિ ખતમ હોને કે લીએ તેનો નાશ, તેની મર્યાદા એટલે મૂળમાંથી નાશ કરવા માટે એ કારણ પરમાત્મા તારા દર્શન કર્યા કરવા કરવા જરૂરી હતા, કરવા સ્વાભાવિક હતા. સ્વાભાવિકપણે તારા દર્શન થાય તો જ એ ખલાસ થાય, નહીંતર તારા દર્શન વિના એ ખલાસ થાય એવા હતાને. એને કોઈ ઉખાડી હતી એવું હતું નહીં તારા દર્શન વગર, એ તારા દર્શનના પરિણામથી એ થઈ લાગ્યા. જે ગુરુદેવ આ ગુરુદેવને મહિમા કરે છે, કેમ કે આ બધી વાત ગુરુદેવ પાસેથી મળી એમને, એટલે ગુરુદેવને ભૂલતા નથી. અરે ચૈતન્ય, હા હા, પછી એના ઉપર ગુરુદેવને ઉતાર્યા ખરું, બેની થોડાઈને એમને વિસ્મૃત કરે છે ને. અરે ચૈતન્ય તેરી ઇતની પહોળાઈ વિચિત્રતા કર દેતી હૈ, ચૈતન્ય નો ફળ એટલે એનો પ્રભાવ એટલો બધો છે, વિસ્તાર એટલો બધો છે, મને તો આશ્ચર્ય થાય છે કે તારો દર્શન કરીએ ત્યાં ઓલા ભાગવા માટે. અનંત કાળથી જે દર્શન નો મટાડ્યો મીટ્યો નથી, અને જેનું એક ચક્રી રાજ ત્રણેક લોકમાં વર્તે છે, છ ખંડમાં ને ત્રણેક લોકમાં વર્તે છે એવો સમર્થ દર્શન નો. ભગવાન તમારા દર્શન કર્યા ત્યાં હાલમાં માંડ્યો, માર્યા મરી ગયા આપણે તો, હવે આજે ભાગો. શું તમારો પ્રભાવ છે ભગવાન એમ કે છે, કારણ પરમાત્માને કહે છે શું તમારો પ્રભાવ છે કઈ એના ઉપરથી ગુરુદેવ. હે ગુરુદેવ, આપ કેટલી પોલાય કે પ્રસર ચૂક્યો હોય. આજે ગુરુ પૂર્ણિમા કહે છે, શ્રાવણ અષાઢ સુદ પૂનમને ગુરુ પૂર્ણિમા કહે છે, અને અન્ય મતી લોકો પણ આજે એમના પોતપોતાના ગુરુનું ગુરુ પૂજન કરે છે. વિદ્યાર્થીઓ પણ નિશાળની અંદર ભણતા ત્યારે શિક્ષકોનો ગુરુ પૂજન તરીકે સનાતન ધર્મમાં બહુ પદ્ધતિ ધાર્મિક પરસો વધારે છે ને, ત્યાં તો સનાતન ધર્મ હાઈસ્કૂલ ગુરુ પૂજન શિક્ષકોને બહુમાન કરે ગીત આપે વિદ્યાર્થી. પછી ત્યાં ગુરુ પૂજન કહેવાનો મતલબ એ છે, આ જે ગુરુની માનતા છે એ મૂળ દેવી ધનીમાં બહુ આવેલી છે. અનાદિના પરિભ્રમણ કરતા જીવ કોઈ ગુરુનો યોગ થયા વિના, સત્પુરુષ કહો ગુરુ કહો, યોગ થયા વિના માર્ગ મળતો નથી, એ વસ્તુ સ્થિતિ છે. એ વિષયને ઉપર વજન દેવા માટે ને એનો કોઈ વજન ઘટે નહીં એટલા માટે ગુરુ મહિમા દિવ્ય ધ્વનિમાં પણ ઘણો આવ્યો છે. એના ઉપરથી તો આખા સંપ્રદાયો નીકળ્યા પછી, ખાસ કરીને સિંધી પંજાબી અને શીખ લોકો છે, એ લોકોમાં તો ગુરુ મહિમા એટલો બધો, ભગવાન જેટલો ગુરુ મહિમા છે. શીખ લોકોમાં થોડો શાસ્ત્રનો મહિમા વધારે છે, એ લોકો ગ્રંથને વધારે માને, ગ્રંથ સાહેબ કે છે ગુરુ ગ્રંથ સાહેબ, ગુરુની વાણી ગુરુવાણી, એટલે ગુરુ મહિમામાં એટલા બધા એ લોકો આવે છે કે એની વાણીને ગ્રંથ સાહેબ કહે, ગ્રંથ ન કહે, શાસ્ત્ર ન કહે, જેમ ગુરુને સાહેબ કહે એમની વાણીને પણ ગ્રંથ સાહેબ એ લોકો. હા, ચામા ઢાળે વિસ્તર એની ભક્તિ ચાલતી હોય ત્યારે એક જણ ચામા ઢાળવા બે જણ બેસી જાય પુસ્તકને, અને ગુરુવાણીનો એક શબ્દની અંદર રાજ અવિનયનો પ્રકાર. ગુરુ વિનય ઉપર તો મોટો દિવ્ય ધનીમાંથી એ વિષય બહુ ચાલે છે. ગુરુવાણી ગુરુ વિનય એ બધો વિષય ચાલેલો છે, એટલે એના ઉપર તો આપણા જે આ સંપ્રદાયો ચાલ્યા છે. એટલે ગુરુનો મહિમા તો આવ્યા વગર એ હું નથી, દેશના લગ્નિ સિદ્ધાંત છે. હે ગુરુદેવ, આપ કિતની ફોલાય કે પ્રસાર ચૂકે હો, ફોલાય ભી હે સાથ સાથ હે ઠોસ પણ આભી ફોલાય, કે આપનો પ્રભાવ કેટલો જબરદસ્ત છે, અને કેટલા બધો પ્રભાવ પ્રસરો છે, પ્રસરી ચૂક્યો છે, કે વિસ્તાર પણ છે અને એનું ઘનિષ્ઠપણું પણ છે, ઠોસ પણ ઘનિષ્ઠ પ્રભાવ છે. આપણે પોલ નથી અંદર ક્યાંય, ઠોસ પ્રભાવ છે. ઠોસપણું એટલે ઘનપણું બતાવવું છે. આપણે માણસ નથી ને જોરદાર જેને હોય, તો તમારી એની વાત બહુ ઠોસ હતી, ઠોસ ભાષા, ઠોસ વાણી, નક્કર નક્કર ઘનિષ્ઠપણું કહો, નક્કરપણું કહો, જોરદાર છે એમ કહો, એમ આપનો પ્રભાવ વિસ્તાર વાળો પણ ઘણો છે અને પાવરફુલ પણ ઘણો. हे गुरुदेव, आपकी वाणी का स्पर्श होते ही मानो विश्व की उत्तम उत्तम वस्तु की प्राप्ति
हो गई।
आ वचन अपना है,
अपने हेतु जनाई
कर्म धोतन आया नहीं
बहुत सरस पर
गुरुदेव ना प्रभाव ना योग में आ प्रभाव ना थई गणाय के न थई गणाय है। गुरुदेव ना प्रभाव ना योग में ऊंचा में ऊंचे आ प्रभाव ना गणाय ऊंचा में ऊंचे
गुरुदेव ने वाणी स्पर्श करता अहिया
परमात्मा ने प्राप्ति करी दीदी वाणी नो स्पर्श थता अंदर मा
परमात्मा ने प्राप्ति
परमात्मा ने प्राप्ति की ગુરુદેવે સિંચન કર્યું હતું, ખાતર પાણી ઘણું નાખ્યું હતું, પણ કોઈ ફળ પાકે ત્યારે ખબર પડે ને આ ફળ પાક્યું 2002 ની સાલમાં ગુરુદેવે નિવાસ કર્યો 1991 અને 2002 આ ફળ પાક્યું ચાલુ સોમગઢમાં ભૂમિ ફળદ્રુપ થઈ હતી ફળ પાક્યું ના લોકોત્તર ફળ પાક્યું એકાવતારી પણ એટલે કે આ કાળનું ચરમસીમાનું કાર્ય થયું આ કાળનું એ
ચરમસીમાનું
સાર્થક કરી છે ગુરુવાણી ને એમણે અરે શાસ્ત્રો માં વિષ્ણુક્તિ કી ઇતની મહિમા બખાની હૈ ઉસે આપ કે શબ્દ માત્ર ને ઇતના સરળ કર દિયા કે ક્યા વિશ્વ મે અબ ઓર ભી કુછ ચાહના બાકી રહે ગઈ જો પ્રશ્નાર્થમ તો છે આમ મુકાય છે પ્રશ્નાર્થ તો અરે શાસ્ત્ર માં જે મુક્તિ ની એટલી મહિમા વખાણી છે અનંત સુખધામ મુક્તિ એટલે આપે શબ્દ માત્ર ને એટલા સરળ કરી દીધા એટલું બધું વખાણ કર્યું હતું કે શાસ્ત્ર વાંચ્યું ત્યારે મને એમ લાગ્યું છે એમનું એમ કેવું છે તો મુક્તિ તો બહુ મોટી ચીજ લાગે છે અને એ તો કોઈ જંગલમાં યોગી હોય એનું કામ છે આપણે કાંઈ મુક્તિ ન લઈ શકીએ આપણું કામ નથી લાગતું આવી મહાન ચીજ આપણને કેવી રીતે મળે આપણે તો રહ્યા સાધારણ ગ્રસ્ત પ્રણ પછી કે હે ગુરુદેવ આપના આપના શબ્દે મુક્તિને સરળ કરી દીધી હાથમાં આપી દીધી એટલે મુક્તિ તો તારા હાથમાં હાથમાં અથવા ગુરુદેવની વાણીમાં સીધા મુક્તિના ભણકારા આવ્યા એમ કહ્યું उसे आपके शब्द मात्र ने इतना सरल कर दिया क्या विश्व में अब और भी कुछ चाहना बाकी रह गई શું વિશ્વમાં હવે પણ કોઈ ચાહના બાકી રહી ગઈ છે? આવું ફળ મળે, મુક્તિનું ફળ મળે, હવે આથી કોઈ ચાહના કોઈ બાકી રહી જાય ખરી ને? હવે કોઈ રહી નહીં, કેમ કે આગળ કોઈ એટલી ઊંચી વસ્તુ છે ને, અરે નિરીક્ષિત વસ્તુ. હવે પોતાના આત્માને સંબોધન કરે, અરે નિરીક્ષિત વસ્તુ, રાગ રહિત અતિન્દ્રિય આનંદ કા અપૂર્વ સ્વાદ અને પૂર્વ સહજ જ્ઞાન કળા. અરે અપૂર્વ સ્વાદ અને અપૂર્વ સહજ જ્ઞાન કળા, કે જે બંને રાગ રહિત અને અતિન્દ્રિય છે. આનંદ પણ અતિન્દ્રિય છે અને જ્ઞાન કળા પણ અતિન્દ્રિય છે. ગુરુદેવ કહેતે હૈ કે મારું જ્ઞાન તત્વ જ મને ગમે છે. આમાં ગુરુદેવના પ્રવચનો ને ટાંકી ટાંકીને મહિમા કરે છે. ગુરુદેવ એમના વચનો ટાંકીને મહિમા કરે છે કે મારું જ્ઞાન તત્વ જ મને ગમે છે. ગમે તે ક્ષેત્ર હોય પણ પોતાના જ્ઞાનમાં જ વ્યાપીને રહેવો છે. મારવાડી ભાષાથી રહેવો છે. અરે મારું જ્ઞાન તત્વ જ મને ગમે છે. હું તો ગમે ત્યાં હું તો હું તો મારા જ્ઞાનમાં વ્યાપીને રહેવું છે. મારે તો નથી હું કલકત્તામાં રહેતો કે નથી હું બીજે ક્યાંય રહેતો, હું તો મારા જ્ઞાન તત્વમાં વ્યાપીને રહું છું. કલકત્તા તો લખેલો છે ને, પછી સાત કલકત્તા. મારું જ્ઞાન તત્વ જ મને ગમે છે. ગમે તે ક્ષેત્ર હોય પણ પોતાના જ્ઞાનમાં જ વ્યાપીને રહેવું છે. જ્ઞાની પુણ્ય પાપ એટલે વિકારી ભાવ શરીર કે નિમિત્તમાં અવગાહન કરતો નથી. જ્ઞાની કાંઈ પુણ્ય પાપમાં અવગાહન કરતો નથી અને શરીર કે નિમિત્તમાં પણ ક્યાંય અવગાહન કરવું એટલે વસીને રહેવું જગ્યારૂપ. પણ પોતાના જ્ઞાન સ્વરૂપી ગગનમંડળમાં જ વ્યાપે છે. જ્ઞાને તો પોતાના જ્ઞાન ગગનમંડળમાં જ્ઞાન ગગનમાં વ્યાપીને રહ્યા છે. જેમ તારા ગગનમાં રહીએ છે, સૂર્યચંદ્ર ગગનમાં રહીએ છે, જ્ઞાને પણ પોતાના જ્ઞાન ગગનમાં વિહાર કરે છે. એ કઈ જ્ઞાનની બહાર નીકળતા
ગગન,
હા ગગન આકાશ, જ્ઞાન છે ગગન છે, આકાશ અસીમ છે, જ્ઞાન પણ સીમા નથી. જેમ એ તો એની પરિભ્રમણ કક્ષાની બહાર નથી નીકળી શકતા. ચંદ્ર સ્વરૂપ ને તારા તો એની મર્યાદામાં રહે છે, લોકની મર્યાદામાં રહે છે, પણ આકાશ લોકની મર્યાદામાં નથી રહેતો. એ એક જ પદાર્થ એવો છે કે લોકની બહાર પણ
વસે છે
અને જ્ઞાન તો અહીંથી પણ વિશાળ વિશાળ છે. આકાશ થી પણ જ્ઞાન વિશાળ છે. માટે અનંત લોકાલોક અનંત આકાશ છે. આ એક આકાશ નહીં લોકાલોક વાળું, પણ એવા અનંત આકાશ હોય તો તે જ્ઞાનમાં અણુ રેણુવત છે. પરમાણુ જેવડા નાના છે એટલું જ્ઞાન મહાન છે. બીજું પણ હિન્દીમાં અને ગુજરાતીમાં સમજ જ્ઞાન દીપિકા છપાઈ ગઈ
છે.
છપાઈ ગયા ગુરુદેવ પ્રકાશ કે છેલ્લે લખવાનું હોય પ્રકાશ કે બધું પૂરું થઈ ગયું છે. પ્રકાશ કરી નાખવાના બધા આગળ નાખવાના દેખી ગુરુદેવ કે જ્ઞાનાનંદ મસ્તે એમ કે છે. જ્ઞાની તો જ્ઞાન વિગનમાં જ નથી, જ્ઞાન વિગન મંડળમાં જ વ્યાપે છે, જ્ઞાની બીજે ક્યાંય વ્યાપતા નથી. એ બધી સ્વરૂપ રમણતાનો વિષય છે. જેને સ્વરૂપ રસ ચડે છે અને સ્વરૂપ રસના રસીલા છે, એને પછી એને પોતાનો આત્મા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એમાંથી વચન નીકળ્યું છે શાસ્ત્ર વચન, કે આત્મા પરને જાણતો નથી, જ્ઞાન પરને જાણતો નથી, ત્યાંથી નીકળેલી વાત છે. પોતાનું શરીરમાં એકલા શું ગુરુદેવ કી કથન શૈલી તો દેખો. કહેતે હૈ કે અશુદ્ધતા રોકાઈ જાય છે, પાછું વચન ટાંકે છે. ગુરુદેવ કી કથન શૈલી તો દેખો, ગુરુદેવના વચનોનો મહિમા કરે છે, વચનની શૈલીનો મહિમા કરે છે. એમ નથી કહેતા કે આ શૈલી બરાબર આમ ન હોવી જોઈએ, કોઈને આમ લાગી જાય છે, એ વાત નથી.
ગમો નહીં આવે
શ્રદ્ધા છે. કોઈ જીવને એટલી વિચાર શક્તિનો ઉભાર ન હોય તો એને અંધપણે પણ એ શ્રદ્ધા કરવાની. એવી વાત શાસ્ત્રોમાં આવે, એ અંધશ્રદ્ધા વિશે. પહેલા પહેલા કોઈને નવા લાભો હોય ત્યારે શું કરો, તમે નવા નવા લાભો હોય ત્યારે શું કરો? અમારે ત્યાં જુઓ તો ખરા, તમે કેવી પ્રભાવનાઓ થાય છે. પાળનારને શાસ્ત્રો ભેટ આપવામાં આવે છે, શું કે એ વખત અંધશ્રદ્ધા પણ એને કરાવવા આવી શકે છે, એ બાજુ અંધશ્રદ્ધા પણ કરાવવા આવી શકે છે. એમ ગુરુદેવની શૈલી કોઈ વધારે સમજી શકે છે, માટે એની અંદરથી ખામી કાઢી શકે છે, એ વિચારવા જેવું છે. ભલે ઓછો આ સમજતા હોય, એટલા વિદ્વાન ન હોય, એ પણ વ્યાજબી છે. કહેતે હૈ કે અશુદ્ધતા રોકાઈ જાય છે, એટલે કે અશુદ્ધતા પ્રગટ જ થતી નથી. એને અશુદ્ધતાને રોકતો એમ કહેવાય છે ગુરુદેવના વચનો. અશુદ્ધતા પ્રગટ થતી નથી, ઉત્પન્ન થતી બંધ થઈ જાય છે, એને જ્ઞાની અશુદ્ધતાને રોકે છે એમ કહેવામાં આવે છે. એવી શૈલી કરી છે, બહુ બહુમાન ગણવાનું. અને આ બધું સ્વાભાવિક છે કે એમને અપૂર્વ લાભ થયો છે. જેને અપૂર્વ લાભ થયો હોય એને એનો મહિમા પણ અમર્યાદિત આવે. અમર્યાદિત લાભ થયો હોવાથી એને મહિમા પણ અમર્યાદિત આવે તો યોગ્ય છે. અભાંગ સામે ચૈતન્ય વાણ કર્મતે સંગમે કભી ઇધર લુઢકતી, ઉધકતી હે તો કભી ઉધર. શું બને, શું બે બાજુ ભળે છે ચૈતન્ય ગાંઠ, એટલે ચૈતન્ય પિંડ આખો એકાકાર થઈને ભરી જાય છે. સ્વરૂપની અભાન દશામાં ચૈતન્ય ગાંઠ કર્મો કે સંગમે શુભના ઉદયમાં અશુભ, શુભના ઉદયમાં શુભ. કભી ઉધર ઉધકતી હે, કભી ઉધર ઉધકતી, એટલે ભળે. પરંતુ ભાન દશામાં એસા બોધ હોતા હૈ, સ્વરૂપની ભાન દશામાં તો એવું જ્ઞાન હોય છે, એવો બોધ હોય છે, ઘરે પરિણામ પરિણામ ગયા
મેં
અનુનામ સ્વરૂપનું ભાન છે. ગૃહ સ્વરૂપના ભાનમાં પરિણામનું જ્ઞાન આ રીતે થાય છે. પરિણામ પરિણમી ગયું ને હું એમ એમ ધ્રુવમાં ધ્રુવ રહી ગયો. પરિણામ પરિણમી ગયું, આવ્યું નહીં ગયું, આવ્યું નહીં ગયું, હું આવ્યો નથી ને હું એમ એમ રહી ગયું છું. એવું એવું ધ્રુવ એસામે ત્રિકાલી નિત્ય ધ્રુવ અદભુત રત્ન હું આવો હું ત્રણેય કાળે ધ્રુવ રહેતો નિત્ય રહેતો અદભુત ચૈતન્ય રત્ન હું પિતાના ચૈતન્યના ચમકારા રત્નના ચમત્ ચમકારા હોય છે ને એમ ચૈતન્યના ચમકારા છે. ગુરુદેવ કે ચરણો મેં રત મુક્તિ મુક્તિ મંડળી મેં મેરા ઉત્તર કાલ કે સ્થાન કા નિશ્ચિત ભાન હૈ એવો વિકલ્પ આવ્યો છે. તેના ભવિષ્યમાં જીવનના ઉત્તર કાળમાં હું ગુરુદેવની જે ચરણોમાં રત એવી મુક્તિ મંડળી છે એમાં મારું પણ સ્થાન થશે. પર અરે એ તો જળપદ હે નહીં સીધો નિષેધ આવ્યો છે. વ્યવહાર સ્થાન છે ને તો જળપદ હે મેરા તો યહ તો જળપદ હૈ મેરા તો મારું તો ચૈતન્ય પદ છે. નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો માત્ર મનનો આંગળો ગુરુવર કહે છે જ્ઞાન તેને સર્વ કર્યો. આમ ત્રિમુજીની પદનું ઉદાહરણ કર્યું છે કે ભલે કોઈ કરોડો શાસ્ત્રો વાંચે નહીં, શાસ્ત્ર વાંચવાનો મનનો આંકડો ઉતારે છે. કાઠિયાવાડી ભાષા છે કે મારવાડીમાં આવતી હશે. આને તો નથી સમજતા આંકડો મામલામાં કઈ વર્ષ પૂછતા હતા એમને તો શબ્દ પ્રયોગ કર્યો છે સમજીને એમને તો ભાવ બેસી ગયો છે. જો એ મારવાડી એમને શ્રીમદનો ભાવ બેસી ગયો છે જે કાઠિયાવાડી શબ્દ આંકડો આંકડો એટલે હું કે મનમાં વિચાર થયા કરે અને એ વિચાર અમલમાં ન મૂકે ત્યાં સુધી એ વિચાર બંધ ન થાય એવી એક વિચાર સ્થિતિને મનનો આંકડો કહેવામાં આવે છે. શું કે ભાઈ રમીજીજી એને જે વિચાર આવ્યા કરે છે ને એ કર્યા વગર નહીં રહે એનો મનનો આંકડો એક વાર ઉતરી જવા દે. શું કે એને કામ કરી લેવા દે એનો મનનો આંકડો ઉતરી જશે. જેને આત્મજ્ઞાન નથી પોતાની કલ્પનાએ ભલે કરોડો શાસ્ત્રો વાંચે એક શાસ્ત્ર વાંચવાનો મનનો આંકડો ઉતારે છે બાકી કઈ વાતમાં માલ નથી. કરોડો શાસ્ત્રના વાંચન એની કિંમત આખી મનના આંકડા જેટલી ના હોય. ગુરુવર કહે છે જ્ઞાન તેને જય ગુરુ. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો એ તો બદલ્યું છે એમને કેમ ગુરુવર ને લીધા ગુરુદેવ ને લીધા જેવો ગુરુદેવ આમ કહે છે. અનુભવ લેખની મેં વ્યક્ત નહીં હોઈ શકતા. મારો જે અનુભવ છે એને હું કલમની અંદર કલમ દ્વારા વ્યક્ત નથી કરી શકતો. સબો તો ધર્મ સુને એ આશ્રમ એ 17મો પત્ર પૂરો થયો છે. ત્યાર પછી નીચે ગુરુદેવના 4 વચનામૃત છે. आत्मा में कोई ऐसी शक्ति भी नहीं है जो विकार को करे तथापि विकार को करे तथापि विकार स्वतंत्र रूप से स्वयं के एक समय के षटकारक से
होता है.
આત્મામાં કોઈ એવી શક્તિ નથી કે એ વિકારને કરે, છતાં પણ વિકાર સ્વતંત્ર રૂપે સ્વયંના સત્કારક છે, એ સમયની પર્યાયના સત્કારક છે. ગુરુદેવે તો નાની પીટીને વાત પર્યાયની વાત દ્રવ્ય પ્રધાનતાથી કરી શકાય છે અને દ્રવ્યની વાત પણ પર્યાય પ્રધાનતાથી કરી શકાય છે અને પર્યાયની વાત પર્યાય પ્રધાનતાથી પણ કરી શકાય છે. તો અહીંયા પર્યાયની વાત પર્યાય પ્રધાનતાથી વિવિક્ષા છત્રીસીમાં છે ને અને જો એની રીતે ન હોય તો જો વિકાર સ્વતંત્ર રૂપે તે પર્યાયના વિકારના છ કારકો જુદા છે, નાની ને તો પર્યાયમાં છંદુ ને 12 કારકો છે, એના વિકારના છ કારકો જુદા અને એના શુદ્ધ પરિણામના છ કારકો જુદા. એક બીજા મને કઈ લાગે વળગે એ વિકારના છ કારકો અવિકારને ન કરે અને અવિકારના છ કારકો
વિકારને ન કરે,
વિકારને ન કરે, કારણ કે બેની જાત વિરુદ્ધ છે. એક સમય ની પર્યાયમાં ચાર ચાર તત્વ લેતા જ્ઞાની ને એક સમય ની પર્યાયમાં ચાર તત્વ છે, આશ્રવ પણ છે અને બંધ પણ છે, સંવર પણ છે, પાંચમું લેવું હોય તો અંશે મુક્તિ પણ છે, પણ નિર્જરામાં આવી જાય છે, અંશે મુક્તિ નિર્જરામાં આવે છે, તત્વ
દ્રષ્ટિએ
નિર્જરા કહેવાય. પણ કોઈ વાર મુક્તિ કીધી હોય તો એમાં દોષ નથી, એક સમયની ચાર તત્વ બીજું અનંત શક્તિ કા સમ્રાટ એસા જો ભગવાન આત્મા વો સમ્યક દર્શન કા જે હૈ પરંતુ સમ્યક દર્શન રૂપ ધ્યાન ઉસમેં
નહીં હૈ,
દેહમાં ધ્યાન નથી ને ધ્યાનમાં
નહીં નથી, ધ્યાન વિનશ્વર છે,
ધ્યાન વિનશ્વર છે. જયસેના ચાહે 320 કહેતા હા જયસેના, ધ્યાન વિનશ્વર હૈ કેવળ જ્ઞાન ના થાંભલા છે, અત્યારે કેવળ જ્ઞાન નથી પણ કેવળ જ્ઞાન ના
થાંભલા
છે. આકાશ ને થાંભલા હોય ને, કેવળ જ્ઞાન ના ગગન ના થાંભલા છે. સમ્યક દર્શન ધ્યાન હે ત્રિકાલી વસ્તુ વાત છે. નિશ્ચય મોક્ષ માર્ગ તો નિર્વિકલ્પ સમાધિ હે, અને જે નિશ્ચય મોક્ષ માર્ગ છે એ તો નિર્વિકલ્પ સમાધિ રૂપ છે, એટલો જ નિશ્ચય મોક્ષ માર્ગ છે. એટલો નિર્વિકલ્પ સમાધિ છે એટલો
મોક્ષ માર્ગ. પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ જય હો, જય હો, જય હો.